એક વખત સગરામ વાઘરી અને શિવરામ વિપ્ર બંને જણા સાથે મળી અને ભગવાન શ્રીહરિને દર્શન કરવા માટે ગઢપુર જતા હતા. રસ્તામાં પાણીની તરસ લાગી એવા સમયે નદીની અંદર વીરડો ગાયો છે અને શિવરામ વિપ્ર પાણી નીકળ્યું એટલે કૂતરાની જેમ મોઢું માંડીને લબક લબક પી લીધું. પછી સગરામ ભક્તને કહે છે, લે સગરામા પાણી પી લે. સગરામ કહે છે, ભટજી તમારું એઠું પાણી હું પીશ નહીં. ભટ કહે છે, અલે હું તો બ્રાહ્મણ કહેવાય ને તું તો જાતનો વાઘરો, માટે પી લે સાનો માનો. સગરામ કહે છે, નહીં ભટજી હું આ વીરડાનું પાણી નહીં પીવું. આમ કાંઈ ઢોરની જેમ પાણી પીવાય બીજો વીરડો ઘાર્યો. નવા વીરડામાં પાણી આવ્યું, શરૂઆતમાં પાણી ડોળું આવે, વીરડો ઘારો ને તમે એટલે પાણી એકદમ ઉલેચીને ચોખ્ખું કરી નાખ્યું. પછી લોટો હતો એના ઉપર ગરણું માંડ્યું, ત્રણ વખત ખોબા ભળી ભળીને ગાળીને લોટાને વિસરી નાખ્યો. પછી ચોથી વખત ગાળીને પાણી ભર્યું, પછી આમ હાથમાં પકડી મનથી ભગવાનને ધરાવ્યો અને પછી અધ્ધરથી લોટામાંથી પાણી પીધું. ત્યારે શિવરામ વિપ્ર કહે છે, સગરામાં તું જાતનો વાઘરો અને અમારા બામણ કરતાંય ઉજળા ધર્મ પાડે છે. ત્યારે કહે છે, ભટજી તમે ભલે ભાગવતના કથાકાર હોય પણ સંસ્કાર તો અમને ભગવાને સ્વામિનારાયણે આપ્યા છે. આ એના સંસ્કાર છે ભટજી, આમ કૂતરાની જેમ લબક લબક વીરડામાં ગંદુ પાણી ન પી લેવાય, ચોખ્ખું કરી એને ગાળીને ભગવાનને ધરાવીને પછી એ નૈવેદ્ય કરેલું જળ પાન કરવું જોઈએ. ત્યારે ભટજીનું અભિમાન ઓગળી ગયું કે ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનના નિમ્ન સ્તરના સાવ નીચ કોટીના ભક્તોને કે જે પણ બ્રાહ્મણો કરતા ઉજળા ધર્મ પાડે છે. એટલે તો ઈશ્વર પેટલીકરને લખવું પડ્યું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ક્યાં થૂંકવું અને ક્યાં ઝાડે ફરવા જવું, ક્યાં પેશાબ કરવો અને ક્યાં ન કરવો, આવી નાની નાની વાતો લખી છે. એ જાણીને મને એમ થતું કે ભગવાનને આવું લખવાની શું જરૂર પડી. પણ હવે મને ખ્યાલ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ એવા માણસો સુધી પહોંચેલા કે જેને નાવા ધોવાની, પેશાબ પાણી કરવાની કે થૂંકવાની ખબર નહોતી પડતી, એવા જનોના નેહડે અને કુબાઓમાં મઢુલીઓમાં જઈને ભગવાન સ્વામિનારાયણે સત્સંગના પિયુષ પાયા છે અને એને બ્રાહ્મણ કરતાં પણ શ્રેષ્ઠ કક્ષાના ભક્તો બનાવ્યા છે. તો આમ ભગવાન કહે છે, ગાળ્યા વગરના જળ દૂધ ઘી તેલ કાંઈ વાપરવા નહીં અને કોઈનું એઠું જૂઠું પણ ક્યારેય ખાવું પીવું નહીં. અને બહાર બજારની કઈ વસ્તુ લેવી, તો કહે છે, ઘૃત પકવમ પયઃ પકવમ પકવમ કેવલ વહનીના તદન્નમ ફલવદ ગ્રાહ્યમ મુનિહિ કાત્યાયનો અબ્રવીત. કાત્યાયન મુનિએ ભગવાન કહે છે એમ કહ્યું છે કે ખાલી ઘીમાં જે બનાવેલું હોય, પાણીનો સ્પર્શ ન થયો હોય, અથવા તો દૂધમાં બનાવેલી આઈટમ હોય, એને આપણે શું કહીએ છીએ, કોરી આઈટમ કહીએ, એને ચોખ્ખી આઈટમ કહેવાય, એ અભળાય નહીં. અને ત્રીજું પકવમ કેવલમ વહનીના, કાં પછી કેવળ અગ્નિથી પકવેલું હોય, એટલે કે ભૂંજેલું, જે આપણે દાળિયા બનાવતા હોય, મમરા બનાવતા હોય, પાણીનો ઉપયોગ કર્યા વગર એમને એમ ફોડતા હોય તો ધાણી આદિ બનતી હોય, એ ભૂંજેલું અનાજ કહેવાય. એને બજારમાં બનાવેલું હોય હિન્દુ હોય તો એ ખાવામાં બાદ નહીં. એટલે પૌવા, મમરા, દાળિયા અને સિંગ પણ એમાં જો પછી મીઠું ચડાવનારા મુસલમાન હોય તો ખપે નહીં. હિન્દુએ બનાવેલી આઈટમ હોય તો એ કેવળ અગ્નિથી બનાવેલી કહેવાય. તો એવા પદાર્થો ખાવામાં ભગવાન કહે છે બાધ નથી. એ જેમ ફળ આપણે જમીએ છીએ એમ આવા અન્ન છે એ જમી શકાય. એટલે તો આપણે ઘરેથી મગજ બનાવીને લઈ ગયા હોય કોરો, કે સુખડી બનાવી હોય પાણી ન નાખ્યું હોય તો એ અભડાય નહીં. દૂધ આપણે ચોખ્ખું ગણીએ છીએ પણ ડેરીના દૂધનો કાંઈ ભરોસો કહેવાય નહીં, એમાં તો પાણી જ નાખેલું હોય. કાયદેસર એને ચોખ્ખું ન ગણાય, પણ હવે સર્વવ્યાપી દૂધ એવું જ આવે છે એટલે દૂધને ચોખ્ખું બધાએ સ્વીકારીને ચાલે છે. પણ 100% શુદ્ધ ન કહેવાય. 100% કરવું હોય તો નાળિયેરના પાણીમાં બનાવવું. નાળિયેરનું પાણી ઓ કેળનું પાણી પણ ચોખ્ખું કાંઈ ભરોસો નહીં. લોભે કરીને લોકો તે પાણીના ડબ્બા ભરીને વેચે પણ ત્યાં કંઈ ચોખ્ખાઈ રાખતા હોય નહીં. એ તો આમાંથી થોડુંક પાણી ભરીને ડબ્બામાં ઉમેરી દે. એટલે એકદમ પ્યોર તો નાળિયેરના પાણીમાં બનાવ્યું હોય કે પછી દૂધીનું છીણ કરીને આપણે કોરી દૂધી કરીને લૂછી નાખીએ અને પછી એમાં થેપલા આદિ બનાવીએ તો એ 100% ચોખ્ખી આઈટમ કહેવાય. એમ મગજ બનાવીએ એમાં ધાબો દઈએ આપણે, એમાં જો દૂધ કે પાણી નાખીએ તો ચોખ્ખું કહેવાય નહીં. નાળિયેરના પાણીથી કાયદેસર 100% શુદ્ધ બનાવવા માટે ધાબો દેવો જોઈએ. અને પછી મગજ શેકીને કોરી ખાંડ અંદર નાખીને લાડુ વાળવા. સુખડીમાં તો કંઈ ધાબો દેવાની જરૂર ન પડે, સીધો જ લોટ ઘીમાં શેકી અને ગોળ ઘીનો પાયો કરી અને એની અંદર ભેળવી દેવાનું. પણ એમાંય ઘણા પછી પાણી નાખે ગોળના પાયામાં તો સુખડી ચોખ્ખી કહેવાય નહીં. એને બીજા સ્પર્શે નીચ વર્ણના તો એ અભડાઈ જાય. એટલે કોરી આઈટમ ભગવાન કહે છે આવી રીતે ફળની જેમ લઈ શકાય એમ કાત્યાયન મુનિએ કહ્યું છે. કહેતા એ વસ્તુ હે ભક્તો ક્યાંય અભડાતી નથી. ભગવાન કહે છે હે ભક્તો, ક્રોધ ઈર્ષ્યા અને હિંસાનો તમારે સદંતર ત્યાગ કરી દેવો. કારણ અહિંસા એ જ મોટો ધર્મ છે અને હિંસા જેવું કોઈ મોટું પાપ નથી. હો કારણ પરપીડા છે ને એ જ સૌથી મોટું પાપ છે. એટલે કહે છે શ્રુયતામ ધર્મ સર્વસ્વમ, બધાય ધર્મનો સાર તમને કહું તો શું કહે છે ભગવાન વ્યાસજીએ 18 પુરાણનો સાર લખ્યો. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ્. એ કહે છે પરોપકાર કરવો એનું નામ પુણ્ય છે. 18 પુરાણનો વ્યાસ ભગવાનનો જે શાસ્ત્રનો સાર કહીએ તો પરોપકાર છે એનું નામ જ પુણ્ય, અને બીજાને હેરાન કરવા પીડા કરવી એનું નામ પાપ. લ્યો એટલે તો વેદો કહે છે કે ના હિંસ્યાત સર્વભૂંસા ભૂતાની, માં હિંસ્યાત સર્વભૂતાની, એટલે કે જીવ પ્રાણી માત્રની હિંસા ક્યારેય કરવી નહીં. જો આપણે પહેલાં એમ કહેતા કે જીવો અને જીવવા દો, લીવ એન્ડ લેટ લીવ, પણ એ સૂત્ર કરતા પણ આપણા ઋષિ મુનિઓ કહે છે એમ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે એનાથી એ થોડાક આગળ વધો. લીવ ટુ લેટ લીવ, કહેતા બીજાને જીવાડવા માટે જીવો, જીવો જીવસ્ય ભોજનમ એમ નહીં, પણ જીવો જીવસ્ય જીવનમ. પશ્ચિમી સંસ્કૃતિ શું કહે છે કે ઇન્ફિરિયર ક્રિએચર્સ આર મેડ ફોર સુપિરિયર ક્રિએચર્સ, કે નાના જીવજંતુઓ છે એ મોટા માટે સર્જાયા છે એટલે કાપી કાપીને ખાઈ જવાના, એમ નહીં. એ સર્જાયા છે કઈ રીતે, तो के गाय भैंस हो तो ई शू करे दूध दोवा दे घेटी बकरी आ बधाना दूध हो दूध माथी दही घी छाश माखण पनीर चीज पेंडा बर्फी टोपरा पाक हलवो आ बधी आइटमो दूध माथी घी बनावे ने एमांथी बने एवी रीते लोकोनु पोषण करवा माटे ई जीवो जीवस्य जीवनम छे પણ ગાય ભેંસને કાપીને ખાઈ જવા એમ એના માટે એ બન્યા નથી. ઘોડા હાથી કે પછી બળદ આદિ છે એ ટ્રાન્સપોર્ટેશન માટે સર્જાયા છે. કૂતરા છે એ ઘરની રક્ષા કરવા માટે સર્જાયા છે. એવી રીતે આ એક એક પ્રાણીઓ છે એ ભગવાને જે સર્જ્યા છે એ આપણા ઉપયોગી પ્રાણીઓ છે, મારીને ખાવા માટે નહીં. અને આપણે એનું જે કંઈ ખોરાક હોય, ઘાસચારો કે રોટલા પાણી, એ આપણે કૂતરાને કે ઢોર ઢાંખરને ખવડાવીએ. એમ અરસપર સહજીવી સંબંધ બાંધવાનો છે, પરોપજીવી થવાનો નથી. એટલે ભગવાન કહે છે કે જીવો જીવસ્ય જીવનમ, એવું સૂત્ર અપનાવવાનું. જીવો જીવસ્ય ભોજનમ એમ નહીં, જળચર પ્રાણીઓમાં જેમ નાની માછલીને એનાથી મોટી ખાય, એનાથી એની મોટી માછલી ખાઈ જાય, એને વળી પાછા બીજા જીવ જંતુ હોય ખાઈ જાય, એને પાછા મોટા મોટા મગર ખાઈ જાય, એને વળી પાછા મોટા મોટા વેલ માછલી જેવા મોટા જળચર પ્રાણીઓ ખાઈ જાય, એમ ભગવાન કહે છે જીવો જીવસ્ય ભોજનમ નથી. પણ એક એક પશુ પંખી છે એ જીવને મદદ માટે સર્જાયું છે. એટલે આપણે બધાય જીવ પ્રાણી માત્રને એવરીબડી હેઝ ઇક્વલ રાઇટ ટુ લીવ, બધાને સરખો અધિકાર છે જીવવા માટેનો. માટે કોઈને મારીને ખાવાનો ક્યારેય સંકલ્પ ન કરવો. એમ ભગવાને માણસને પશુમાંથી માણસ બનાવવાનો પ્રયત્ન શિક્ષાપત્રીમાં કર્યો છે. કારણ પહેલાં એમ કહેવાય છે ને કે આદિ માનવ છે એ માણસોને કાપીને ખાઈ જતો, ભૂખ લાગે એટલે જે હાથમાં આવે એને કાપીને ખાઈ જાય, કાચે કાચા ખાઈ જતા, શિકાર કરીને ખાતા. પછી ધીરે ધીરે વેદોનો ઉપદેશ ઋષિ મુનિઓ આપતા ગયા અને કંઈક અંશે માણસ બન્યો, પણ તોય યથાર્થ માણસ નહોતો બન્યો. ત્યારે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી આપી, સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન કરી અને ભગવાને ભાવડામાંથી બ્રહ્મરૂપ બનાવવાની કોશિશ આ શિક્ષાપત્રીની અંદર કરી છે. લ્યો તો આવી રીતે પહેલાં તો માણસ પણ પશુ જેવી જિંદગી જીવતો, પણ એને ભગવાને આ ઉપદેશ આપી અને એની અંદર ધર્મનું સ્થાપન કરી એને માણસ બનાવ્યો છે. નહીંતર તમે જુઓ પહેલાં તો કેટલી હિંસા થતી ભગવાન વખતે. પણ એક બ્રાહ્મણના દીકરાના લગ્ન હતા ને, એમાં 60 મણ માંસ એના ઘરમાંથી નીકળ્યું. વિચાર કરો, આ અમદાવાદમાં હો બ્રાહ્મણના દીકરાના લગ્ન હતા અને 60 મણ માંસ દરોડો પડ્યો ત્યારે એના ઘરમાંથી પકડાયું, જમવામાં મીઠાઈમાં એ નાખવાના હતા. વિચાર કરો, અને જ્યાં જુઓ ત્યાં કેવળ હિંસક યજ્ઞો જ થતા. ભગવાને આવી અને અહિંસા ધર્મનું પ્રવર્તન કરાવવા માટે અહિંસક યજ્ઞો ચાલુ કર્યા. લોકો શું કહેતા ખબર છે કે અહિંસક યજ્ઞ કરે તો દેવ કોપાયમાન થાય, ધનોત્પનોત નીકળી જાય. ભગવાન કહે છે ચાલો હું યજ્ઞ કરું, કોણ મારું ધનોત્પનોત કાઢે છે? દેવતાઓ તો બધાય અહિંસક છે, સાત્વિક છે. માટે દેવોને ઉદ્દેશીને તમારે યજ્ઞ કરવા હોય તો સાત્વિક અહિંસક યજ્ઞો કરવા જોઈએ. છતાંય ભુજની અંદર જગજીવન મહેતા અને કુબેરજી આદિ ત્રણ ભાઈઓએ બ્રાહ્મણ હતા, જ્ઞાતા હતા શાસ્ત્રના, તો પણ માંસપ્રિય બ્રાહ્મણોને પૂછી અને હિંસક યજ્ઞ આરંભ્યો. શું કર્યો? હિંસક યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો. અને ક્યાંથી બ્રાહ્મણો બધા? દક્ષિણમાંથી અને પૂર્વમાંથી બ્રાહ્મણો લાયા. હવે કલકત્તાના બ્રાહ્મણો તો બધા હુગલી નદી એટલે કે ગંગામાં નાઈન પાછા વળે ને ત્યારે બે ચાર માછલા બગલમાં પકડીને હાલ્યા આવતા હોય. લે ઘરે આવીને માછલા જ ખાય, એ થોડા એમ કે હિંસક યજ્ઞ કરાય. એને ભેગા રાખીને હિંસક યજ્ઞ આરંભ્યો. ભગવાન સ્વામિનારાયણને પણ આમંત્રણ આપ્યું યજ્ઞમાં. ભગવાન ત્યાં પધાર્યા. હજારો ઘેટા બકરાઓનો કોલાહલ, એનો કરુણ આક્રંદ સાંભળી અને ચીસો સાંભળીને ભગવાનને દયા આવી. ભગવાન કે આ બધાને કેમ બાંધ્યા છે? યજ્ઞાર્થે પશવ શ્રેષ્ઠ. ભગવાન શાસ્ત્રમાં લખ્યું ને કે યજ્ઞને અર્થે પશુઓ સર્જાયા છે, એટલે આ પશુઓને યજ્ઞમાં હોમવા માટે રાખ્યા છે. આટલી તમને નથી ખબર પડતી? આ યજ્ઞશાળામાં આવ્યા છો ભગવાનને કહે છે. ભગવાન કહે છે મને ખબર પડે છે એટલે જ તમને પૂછું છું કે યજ્ઞાર્થમ પશવ શ્રેષ્ઠા, એટલે કે યજ્ઞમાં એના ઘી તેલ ને ઘી દૂધ દહીં આ બધું વાપરવાનું, કાપી કાપીને હોમવા માટે નહીં. છતાં પણ એ ન માન્યા. ભગવાનને કહે છે તમને આ યજ્ઞમાં શું ખબર પડે, વેદનો તમને સાર શું ખબર પડવાનો? તમે તો જંગલમાં રહેનારા જંગલી છો, જાઓ માણસોમાં શું કામ આવ્યા જંગલમાં ફરો? ભગવાને 7 વર્ષ વન વિચરણ કરેલું ને, એટલે કહે છે તમે તો જંગલમાં જ રખડ્યા છો, શાસ્ત્રમાં તમને ખબર ન પડે, વેદમાં તમારી ચાંચ ખૂપે નહીં. ભગવાન હસે છે કે આ મૂર્ખાને ક્યાં ખબર છે વેદ મેં બનાવ્યો છે. બહુ સમજાવ્યા ન માયના. ભગવાન કહે છે જા તારે યજ્ઞ કરી લે, હું જોઉં છું કેમ યજ્ઞ થાય. ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા અને જગજીવન મહેતા ઉપર રાજાનો કોપ ઉતર્યો અને ફતહ મહમદ મોટી આરબની સેના લઈને આવ્યો અને ત્રણેય ભાઈઓના માથા કાપીને યજ્ઞ કુંડની અંદર હમી દીધા. યજ્ઞ ધ્વંસ થયો. આખાય ભારત વર્ષમાં વાત વહેતી થઈ કે સ્વામિનારાયણનું માયના નહીં અને આ રાજાના દીવાન ત્રણેય ભાઈ સાથે યજ્ઞમાં કપાઈ મુવા યજ્ઞ અધૂરો રહ્યો. આવો જોરદાર પડઘો આખા ભારત વર્ષની અંદર પડ્યો અને લોકો હવે ધીરે ધીરે હિંસક યજ્ઞ કરતા બંધ થયા. આજે તો ગુજરાતમાં આપણે એમ કહીએ કે લગભગ 98% જેવા બંધ છે, સિવાય કે ખાનગીમાં આદિવાસી વિસ્તારમાં કોઈ ઘેટા બકરા વધેરી નાખતા હોય. એ અંધશ્રદ્ધા બિચારાની છે, હજી એને સમજણ પડતી નથી. એને ભૂવાઓને માંસ ખાવાનું હોય એટલે તાવ આવે, એટલે કે માતાજી બકરો માગે છે વધેરો, એટલે તાવ ઉતરશે, એટલે એવી રીતે ભોળા ભાવે વધારે છે. બાકી ગુજરાતમાં તો લગભગ ક્યાંય હિંસક યજ્ઞો થતા નથી. આવી રીતે જોરદાર અહિંસાની ચળવળ તો ભગવાન સ્વામિનારાયણે ચલાવી હતી. આપણે એમ કહીએ છીએ કે બાપુએ નહીં, અહિંસાની ચળવળ તો મહાવીર સ્વામી અને ભગવાન સ્વામિનારાયણે આ બે જણાએ ચડાવી છે. અને એનો આ પ્રતાપ છે કે આજે ગુજરાત આમ કહીએ તો 98% અહિંસક વૃત્તિ ધરાવનારો છે. તો આવી રીતે ભગવાન કહે છે કે તમારે અહિંસક ધર્મ પાલન કરવો. કહેતા જીવ પ્રાણી માત્રને ક્યારેય પણ ભગવાન કહે છે હિંસા કરવી નહીં, ક્રોધ કોઈના ઉપર ન કરવો, કોઈની ઈર્ષા ક્યારેય ન કરવી. અને ભગવાન કહે છે તમારે સંસારમાં હેત ન કરવું, પણ સાચા સંતોની સાથે જીવ જોડવો. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને, બે સારા સાધુ અને 4 સારા સત્સંગી સાથે જીવ બાંધવો તો એતે કરીને એકબીજાના દોષો છે એ કહેવાય, અને સાચી વાતોનો ઉપદેશ દેવાય અને હેત હોય તો એકબીજાની વાત મનાય. અને એ સાચા સંતો અને સાચા સત્સંગીઓ છે એ જ આપણી મુક્તિ કરનારા છે. માટે સાધુ થકી અને સારા ગૃહસ્થ થકી જ ભગવાનની કથા સાંભળવી, પણ જેના તેના મુખ થકી ભગવાન કહે છે કથા પણ ન સાંભળવી. ગૃહણ્યાદ્ય ધનમ ત્યાગી વાર્તામ કુર્યામ જયઃ સ્ત્રિયા તસ્માદ વાર્તામ હરે શ્રુત્વા ગૃહી ચાંદ્રાયણમ ચરેત. ભગવાન કહે છે હે ભક્તો, जो कोई त्यागी हो अने धन राखतो होय, रुपया राखतो होय, अथवा तो बाईयों ने कथा संभळावतो होय, तो एवा त्यागीना मोढे जो गृहस्थो कथा सांभळे तो एने चांद्रायण व्रत करे त्यारे ई पापमांथी मुक्ति थाय। ओ कथा सांभळवानुं पुण्य तो बाजू ऊपर, पण स्वामीनारायण संप्रदायना त्यागी साधु थईने जो रूपिया राखे अथवा तो बाईयोने वातो करता होय, कथा करता होय, तो एना मुखे कथा सांभळे तो एक चांद्रायण व्रत करे त्यारे पाप लाग्यो होय एमांथी छूटे। માટે ભગવાન કહે છે એવાના મુખ થકી કથા ન સાંભળવી। અને ગામમાં મંદિર હોય તો એ મંદિરમાં ભગવાન કહે છે રોજે ભેગા થઈને આરતી સ્તુતિ પ્રાર્થના કથા કીર્તન નિયમ ચેષ્ટા બધું કરવું, કહેતા નિત્ય સત્સંગ કરવા જવો અને ભગવાનની માળા ફેરવવી નિયમિત રીતે, આટલા જાપ હું કરીશ કહેતા આટલી માળા ફેરવીશ મંદિરમાં, એવો નિયમ રાખવો। પણ આજે તો પરિસ્થિતિ ઉલટી છે। એક ગામમાં સંતો ફરતા ફરતા ગયા તો થોડાક જ જણા હાજે કથામાં આવ્યા હતા, એટલે સંતો પછી નવા નવા એ ગામમાં ગયા હશે એટલે ભક્તોના કોઈ છું, ભક્તો આ ગામમાં સત્સંગીઓ નથી, સત્સંગ ઓછો લાગે છે। અરે સ્વામી હોય કાંઈ, આખું ગામ સત્સંગી છે। સ્વામી કહે તો પછી આ કેમ સત્સંગીઓ દેખાતા નથી? ત્યારે કહે છે અમે ગામ આખું સત્સંગી છીએ, પણ 12 જણ મંદિરે જઈએ। અમે ગામ આખું સત્સંગી છીએ, પણ 12 જણ મંદિરે જઈએ। સ્વામી કહે છે કથા વાર્તા કરો, નિયમ ચેષ્ટાની કંઈ કરો। ત્યારે કહે છે કથા કરીએ થોડી વાર, એમાં બેસે જણ ચાર। કથા કરીએ થોડી વાર, એમાં બેસે જણ ચાર। નિયમ ચેષ્ટા તો કોઈ દી નવ કરીએ, પણ ગામ આખું સત્સંગી છીએ। અમે ગામ આખું સત્સંગી છીએ, શિક્ષા પત્રી પ્રમાણે ન રહીએ। સ્વામીને કહે છે આખું ગામ સત્સંગી છે, પણ ગણીને 12 જણા મંદિરમાં આવે છે, અને કથા વાર્તા તો કે થોડી વાર કરે, એકાદ ડોહો વાંચતા આવડે છે એ વાંચે, એમાં 4 જણા બેઠા હોય। નિયમ ચેષ્ટા તો કોઈ દી અમે કરતા હોય એવું અમે સાંભળ્યું નથી। લ્યો એ કે આવી રીતે આવા અમે સત્સંગી છીએ, અમે જૂના સત્સંગી છીએ, શિક્ષા પત્રી પ્રમાણે ન રહીએ। સંતો કહે છે લ્યા ભગવાનની આજ્ઞા નથી શિક્ષા પત્રીમાં બધાએ રોજ મંદિરે જવાનું? ત્યારે કહે છે અમે તો જૂના સત્સંગી કહેવાય, ઘણા એને કહેતા અમે બધા પ્રસાદીના, પણ જૂના હોય ને એ કાટ ખાઈ ગયા હોય, એના કરતાં નવા હોય હારા હોય, બધું કંઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ હોતું નથી, હવે તો નળી ભેળ છેડ જ આવે છે। ગોલ્ડ મેડલ મળે ને એમાંય ખાલી ઉપર ગિલેટ ચડાવેલો હોય છે, નામનો જ ગોલ્ડ મેડલ હોય, બાકી ધાતુમાંથી બનાવ્યો હોય। એટલે ઘણા એમ કે અમારા તો બાપ દાદા ભગવાનને મળેલા, પણ એ તો બાપ દાદા મળ્યા હતા, તમારે શું? તમે કોઈ દી ભગવાન આરે ઓળખાણ કાઢી છે તમારી? એટલે જૂના હોય તો ઉલટાના કાઠ ખાઈ ગયા હોય, માટે એને કાઠ ઉખાડવા માટે સંત સમાગમ કરવો જોઈએ, અને આપણા બાપ દાદા મળ્યા હોય તો એનો આપણને કેફ હોવો જોઈએ કે અમે પ્રસાદીના છીએ, તો અમારે તો સંપૂર્ણપણે શિક્ષા પત્રી પાડવી જોઈએ, બીજા વધુ ઓછું પાડે તો ચાલે, અમને તો લોકો આવીને પગે લાગે છે કે આ નાથજી બાપાના વંશના છે, આ દાદા ખાચરના વંશના છે, કે આ ગોવર્ધન શેઠના વંશના છે, આને તો અમારે પગે લાગવો જોઈએ। ઈ પ્રેમથી આપણને પગે લાગતા હોય અને આપણે નામે શિક્ષા પત્રી પાડતા ન હોય, કેટલું પાપ આપણને લાગે. પણ આ બધાય તો કહે છે અમે તો શિક્ષા પત્રી પ્રમાણે રહીએ નહીં. પાછા શું કરે ખબર છે? નવા ને ઉપદેશ આપે હો, જૂના છે ને એ નવાનો ઉપદેશ આપતા હોય. બે ચાર ભેગા થઈ જાય સમય ઉત્સવમાં, એટલે એને એમ કે તમારે આમ રહેવું જોઈએ. એ નવા જાણો છો શું મન, અમે કરીએ નહીં ભજન. નવા જાણો છો શું મન, અમે કરીએ નહીં ભજન. અમે જૂના તો ઉપદેશ દઈએ, શિક્ષા પત્રી પ્રમાણે ન રહીએ. અમે જૂના સત્સંગી છીએ, શિક્ષા પત્રી પ્રમાણે ન રહીએ. નવાને પાછા ઉપદેશ આપે કે આમ આમ ભગવાન આજ્ઞા કરી છે. ઓલા કહેલા તમે પાડતા નથી ને અમને શેના ઉપદેશ દેવા દે કે તમે શું આમ છો? અમે તો બધા જૂના કહેવાય, જૂના હોય ને કાંઈ બાદ નહીં પાડવાનું બધું નવાને. જૂનાને લોલ ગરબી જેમ કરે ઠીક લાગે એમ આચરણ કરે. ભગવાન કહે છે ભક્તો એવું ન કરતા, નિત્ય પ્રત્યે સાયંકાળે મંદિરે જાજો, સવારમાં પણ ભગવાનના પૂજા પાઠ મંદિરમાં કરજો, થાળ કરજો અને ઠાકોરજીને સમયે સમયે જગાડજો, પોઢાડજો, જળપાન કરાવજો. આવા બધા નિયમ રાખજો. અને ભગવાન કહે છે ઉપવિશ્ય તથૈકાંતે ધ્યાત્વા પ્રત્યહમેવતમ કર્તવ્ય માનસી પૂજા મનોમલ વિશોધની. ભગવાન કહે છે પોતાના વર્ણાશ્રમ પ્રમાણે ખટકર્મ કરવા, નિત્ય સવારમાં નહીં ધોઈ પવિત્ર થઈ અને એકાંત સ્થળે બેસી ધ્યાન કરી અને ભગવાનની માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા રોજે મહારાજ કહે છે કરવી. એવી રીતે બને ત્યાં સુધી પવિત્રપણે રહેવું, વિશુદ્ધ આચરણ રાખવું. છતાંય મહારાજ કે ભૂલે ચૂકે કાંઈક આપણાથી આજ્ઞાનો લોપ થઈ ગયો તો શું કરવું? ભગવાન કહે છે ભગવાનના સાચા સંતો હોય, ભણેલા પવિત્ર શાસ્ત્રીઓ આચાર્યો પુરાણીઓ હોય, ધર્મનિષ્ઠ સત્યપરાયણ સદાચારી એવા 10, 7, 5 કે 3 શ્રોત્રિય બ્રાહ્મણને પરિષદ કહેવાય, અથવા તો આત્મવિદોના અગ્રેસર એટલે કે બ્રહ્મદર્શી ધર્મશાસ્ત્રજ્ઞ એવા એક જ સ્વામી જેવા જો મહાપુરુષ હોય તો એને પણ પરિષદ કહેવાય. અને એવા સાધુ પાસે જઈને અથવા તો આ ભૂલ થયેલી હોય તો આવા શાસ્ત્રીઓ પંડિતો પાસે જઈ અને આપણી ભૂલ એને કહેવી અને એનું જે પ્રાયશ્ચિત આપે એ પ્રાયશ્ચિત આપણે કરી લેવું તો કરેલા પાપમાંથી આપણી તત્કાળ મુક્તિ થઈ જાય. પણ રૂપાળા હોય કે ધનવાન હોય એને ભગવાન કહે છે પરિષદ કહેવાય નહીં. નૈવ લક્ષેણ મૂર્ખાણામ ન ચૈવા ધર્મવાદિનામ પરસદ ભવે લુબ્ધાનામ ન ચાપી પક્ષપાતિનામ. ભલે ને ગમે એટલા લોક વ્યવહારે બહુ મોટા માણસ કહેવાતા હોય પણ ભગવાન કહે છે એ પક્ષપાતી વલણવાળો હોય અને અધર્મવાદી હોય અથવા તો ધન લુબ્ધ, સ્ત્રી લુબ્ધ, સ્વાદ લુબ્ધ આવો હોય તો એ કોઈ દી સાચો ન્યાય ન આપી શકે. એટલે એવાને પરિષદ કહેવાય નહીં. એમ નૈવ લક્ષેણ મૂર્ખાણા, મને 1 લાખ મૂર્ખા ભેગા કરો તો એને પરિષદ ન કહેવાય. માટે રૂપાળા, વૃદ્ધ કે તરુણો કે ધનવાનો માત્રથી સભા ન થાય, પણ પરિષદનું પ્રધાન લક્ષણ ભગવાન કહે છે યત્ર સત્યમ તત્ર ધર્મ, યધર્મસ્ત્વે તરત્ર ચ ધર્મ જયતિ ના ધર્મ, સત્યમ જયતિ નાનૃતમ. ભગવાન કહે છે હે ભક્તો, જ્યાં સત્ય છે, જ્યાં ધર્મ છે, ત્યાં જ વિજય છે, અને અધર્મ છે ત્યાં પરાજય છે. અસત્ય છે ત્યાં પરાજય છે. માટે સત્ય અને ધર્મપ્રિય જે મનુષ્ય હોય, સતશાસ્ત્રના જ્ઞાતા હોય, પવિત્ર અંતઃકરણવાળા હોય, પક્ષપાતી વલણ ન હોય અને સર્વે ભગવાને કહેલા નિયમોનું પાલન કરતા હોય, એવા એક મહાપુરુષ મળી જાય તો પણ એને પરિષદ માની અને એની આગળ પોતાનું પાપ કહી અને પ્રાયશ્ચિત લેવાથી, હે ભક્તો, તમારું જરૂર કલ્યાણ થશે, પાપમાંથી મુક્તિ થશે. માટે પ્રાયશ્ચિત આપનારાએ પણ ભગવાન કહે છે, દેશ કાલ વય સામર્થ્ય આદિકને ધ્યાનમાં રાખીને અને ધન એટલાને ધ્યાનમાં રાખીને પ્રાયશ્ચિત આપવું. જો પ્રાયશ્ચિત આપનારો એ ધ્યાન ન રાખે અને ગમે એમ પ્રાયશ્ચિત આપી દે, હવે ઘણા પાપમાં એવી સજા હોય કે મહિના સુધી, અઠવાડિયા સુધી કે એક દિવસ એક રાત પાણીમાં અખંડ ઊભું રહેવાનું. હવે આ ઠંડીમાં હરિદ્વારમાં કોઈક રહેતા હોય કે ઉપર જોશીમઠ રહેતા હોય એને પ્રાયશ્ચિત આપે, એક દિન એક રાત તારે નદીમાં એમને ઊભું રહેવાનું, શું થાય? મરી જાય. એ મરી જાય તો એનું પાપ કોને લાગે? જેણે પ્રાયશ્ચિત આપ્યું છે એને આ માણસની હત્યા કરવાનું પાપ લાગે. એટલે ભગવાન કહે છે, શાસ્ત્રાર્થના મોહથી કે પછી બલવાનના ભયથી કે મિત્રભાવથી જો અનુગ્રહ કરે તો પરસદ કહેતા એ પ્રાયશ્ચિત આપનારો છે એ રવ રવ નરકમાં પડે છે. માટે એને કોઈ પક્ષપાત ન રાખવા, કોઈનો ભય ન રાખવો, પણ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે અને પાપની માત્રા અને પાપ કરનાર વ્યક્તિ સ્ત્રી છે, બાળક છે, વૃદ્ધ છે, રોગી છે, સશક્ત છે, ધનવાન છે, ગરીબ છે, કેવો દેશ છે, કેવો કાળ છે, હવે યુદ્ધ ફાટી નીકળવું હોય ત્યારે કે એવા પછી આકરા પ્રાયશ્ચિત ન હોય, થોડા પ્રાયશ્ચિતમાં બધું પતી જાય, એમ એની ઉંમર નાનકડો છે કે મોટો છે કે આધેડ વયનો છે એ બધું જોઈ અને ભગવાન કહે છે પ્રાયશ્ચિત આપવું. કારણ 5 વર્ષ પર્યંતનું જે બાળક હોય એને પાપનો પ્રસંગ નથી, એને પાપ લાગે જ નહીં. એક વખત જમરાજાએ ભૂલ કરેલી, ઋષિ નાનકડા હતા 5 વર્ષથી નાના અને રમતા રમતા એક શૂળ ભોંકી દીધી એક ટીડડાના પેટમાં અને એ પાપ નોંધી લીધું અને પછી એ ઋષિને ફાંસીની સજા થઈ. પણ ઋષિ તો બહુ પવિત્ર હતા, સમજણા થયા ત્યારથી કોઈ દિવસ એને પાપ કરેલું નહીં. લગભગ માંડવીય મુનિ એમનું નામ હતું. પછી ફાંસીને માંચડાને લટકવું પડ્યું ને, જાલીના તો પાપ કોક બીજાએ કરેલું, ઋષિના નામ ઉપર આરોપ આવ્યો ને રાજાએ ફાંસીને માંચડે લટકાવી દીધા. સુડી કંઠમાં પેસી ગઈ આખી રાત એમને એમ ઋષિ લટકતા રહ્યા હો, છતાં એનું મૃત્યુ ન થયું. હવારે જીવતા હતા ને એટલે દયા આવી કોઈને. ત્યાં એ વખતે યમરાજા ત્યાંથી નીકળ્યા એટલે ઋષિ યમરાજાને પ્રશ્ન પૂછ્યો કે હે યમરાજા, મને જ્યારથી સમજણ આવી છે ત્યારથી મેં કોઈ પાપ નથી કર્યા, તો મને સુડીની સજા તે કેમ કરી? યમરાજા કહે છે કે તમે એક વખત નાના હતા ત્યારે ટીડડાને એક શૂળ ભોંકી દીધી હતી પેટમાં, સોંસરી કાઢી હતી. ત્યારે ઋષિ ખીજાણા છે, મૂર્ખા, એ વખતે તો હું અબુધ બાળક હતો, 5 વર્ષથી નાના બાળકને પાપ ન લાગે એ તને ખબર નથી? ઋષિએ ક્રોધમાં આવીને યમરાજાને શાપ દઈ દીધો, જા ચાંડાલ થઈ જા. અને આ યમરાજાના પદ ઉપરથી ભ્રષ્ટ થયા પડ્યા અને ચાંડાલનો દેહ આવ્યો ગયો. એટલા માટે ભગવાન કહે છે, 5 વર્ષથી નાના બાળકને પાપનો પ્રસંગ ન હોય એને રાજદંડ પણ નથી, 5 થી 10 વર્ષ સુધીના બાળક હોય એના પાપનું પ્રાયશ્ચિત એના પિતા માતા ભાઈ આદિ હોય કરે, અથવા તો ગુરુ કરે જો ત્યાગી હોય તો, અને 10 થી એટલે કે 11 થી 16 વર્ષ કે 15 વર્ષ સુધી એને સગીર વયનો બાળક કહેવાય એટલે ત્યાં સુધી આપણે જે ગવર્મેન્ટ પ્રમાણે 16 વર્ષ ને આમ 15 વર્ષ ત્યાં સુધી એને અડધું પ્રાયશ્ચિત હોય અને ત્યાર પછી ભગવાન કહે છે આખું પ્રાયશ્ચિત આપવું. એમ સ્ત્રીઓને પણ શાસ્ત્રમાં અડધું પ્રાયશ્ચિત કહ્યું છે. રોગી અને વૃદ્ધને પણ અડધું અથવા તો એના લક્ષણો જોઈને જેવી પરિસ્થિતિ એ પ્રમાણે પ્રાયશ્ચિત આપવું. તો ભગવાન કહે છે પ્રાયશ્ચિત આપનારાનો અને કરનારાનો બેયનો, બેયના ઉપર ભગવાન રાજી થાય અને બેયનો મોક્ષ થાય. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ ફૂલડોળના ઉત્સવ પછી વ્યાપકેશ મુનિ કહે છે હે રાજન, વિશાળ સભા ભરી અને આવો સરસ મજાનો ધર્મોપદેશ આપ્યો છે એ સાંભળી અને સારા સભાજનો તો એ હે રાજન અતિશય પ્રસન્ન થઈ ગયા છે. અને ભગવાન શ્રી હરિને કહે છે હે મહારાજ, આપે અમારા ઉપર કૃપા કરી અને અદ્ભુત ઉપદેશ આપ્યો છે. આજથી અમે આપની આજ્ઞા પ્રમાણે નિરંતર વર્તીશું. આપે જે અમને ઉપદેશ આપ્યો છે એ પ્રમાણે અમે રહી અને કદાચ ભૂલ થશે તો પ્રાપનું પ્રાયશ્ચિત કરી લેશું. અને અમારી માતાઓ બહેનાઓ દીકરીઓ પણ આપે કહ્યું એ પ્રમાણે મર્યાદા રાખી અને સંતોનો સત્સંગનો લાભ લેશે અથવા તો અમારા થકી ભગવાનની કથા વાર્તા સાંભળી અને નિયમનું પાલન કરી તમારી ભક્તિ કરશે. ભગવાન શ્રી હરિ હે રાજન અતિશય રાજી થયા છે. એ દિવસે પ્રાંતિજ પૂર્વાસી બ્રાહ્મણ ભક્તબાઈ રૂપવતી કહેતા રૂપાળીબા અને શ્યામકુમારી એ પાસે ભગવાને રાત્રિના સમયે રાસમંડળના કીર્તનો ગવડાવ્યા. પછી સભામાંથી ઉઠી અને ભગવાન સ્વસ્થાને પધાર્યા છે. સરસ મજાની શૈયામાં ભગવાન ભોજન કરી અને પોઢ્યા છે. શ્રી વ્યાપકેશ ઉવાચ, રાજન શૈવ હરે યાવત ત્યહના ત્યહાની તત્પુરે વસત તત્રાધિકોધિક સ્નેહો ન્વહં નૃણામવર્ધત. વ્યાપકેશ મુનિ કહે છે હે જ્યેષ્ઠજીત રાજન, જ્યાં સુધી ભગવાન શ્રી હરિ વૃત્તાલયપુરમાં રહ્યા ત્યાં સુધી મનુષ્યોને નિત્ય અધિક ને અધિક સ્નેહ ભગવાનને વિશે થતો હતો. નિત્ય ભગવાન આવી રીતે ઉપદેશ કથા વાર્તા કરતા આ કથા વાર્તાનો પ્રસંગ સત્સંગી ભૂષણમાં સ્વામીએ વિસ્તારપૂર્વક નથી લીધો, પણ આપણે જોઈ એ કથા સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ વિસ્તારપૂર્વક વર્ણવી છે. તો આવી રીતે ભગવાન શ્રી હરિને ત્યાં નિવાસ કરતા ચૈત્ર સુધી તીજ આવી ગઈ છે. મત્સ્ય જયંતિનો મહામોટો ઉત્સવ ભગવાને કરાવ્યો છે. પછી ભગવાન ગઢપુર જવા માટે તૈયાર થયા છે. એ વખતે કુબેર ભક્ત, જોબન પગી, મૂળજી આદિ ભક્તોએ આવીને ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાન કહે છે ભક્તો હવે અમે નીકળીશું. ત્યારે કુબેર ભક્ત કહે છે મહારાજ, આ તો અમારા એકને જ લાભથી વંચિત તમે રાખ્યા. ગામ અમારું, સમયો અમારો અને લાભ લોકો લઈ ગયા મહારાજ. બધાને ત્યાં જમ્યા અને વડતાલવાસી તો બધા બાકી છે. એક જોબન ભક્તને પહેલેથી તમે ચાન્સ આપ્યો, બીજા કોઈની રસોઈ તમે જમ્યા નથી. માટે મહારાજ બધાની ઘરે જમીન પછી જાઓ એવી અમારી પ્રાર્થના છે. આ તો ઘરના છોકરા ઘંટી ચાટે એના જેવું થયું કે અમે ઉત્સવ કર્યો ને લાભ લોકો લઈ ગયા. ભગવાન કહે છે ભક્તો તમારો મનોરથ પૂર્ણ કરીશું. ભક્તો કહે છે મહારાજ વિમળા એકાદશી સુધી રોકાઓ. પછી જુદા જુદા ભક્તોએ અથવા તો બે ચાર પાંચે ભેગા મળી અને ભગવાનને રસોઈ આપી, એકાદશીનો મહોત્સવ કરી અને ભગવાન શ્રી હરિ હે રાજન ત્યાંથી ચાલી નીકળ્યા છે. ભગવાન ચાલવા તૈયાર થયા ત્યારે સંતોને પણ ભગવાને આજ્ઞા કરેલી એટલે પગે લાગી અને સંતો દેશાંતરમાં વિચરણ માટે ચાલ્યા. પણ ભક્તો હતા એને ભગવાનને ચરણ સ્પર્શની ઈચ્છા હતી. બધા એને ભગવાનને ચરણ સ્પર્શ કરાવ્યો. ભગવાન કહે છે હવે પોત પોતાના દેશ પ્રત્યે જાઓ. પણ ભગવાન છે તે કોઈને જવાની ઈચ્છા નથી થતી. ભગવાન ઘોડે ચડાવી ચડી અને ચાલતા થયા. ભક્તો બધાએ પાછળ ને પાછળ દોઢ દેટા આવ્યા છે. ભગવાન કહે છે પાછા વળો. પણ ભક્તો પાછા વળતા નથી. હો મહારાજનું એટલું બધું ઘેલું લાગ્યું છે ભગવાનને છોડીને જવાનું મન થતું નથી. ભગવાનને બહુ સમજાવ્યા પાછા ન વળ્યા. ને ભગવાને પછી વાયુ વેગે ઘોડી દોડાવી છે અને દમરી ઉડતી દેખાણી ત્યાં સુધી બધાએ ઊભા રહ્યા. પછી નિરાશ થઈ અને પોતપોતાના દેશ પ્રત્યે ભક્તો ગયા છે. ભગવાન પશ્ચિમ પાંચાળ દેશ તરફ ચાલતા સૌ પ્રથમ ભાલ પ્રદેશમાં આવ્યા છે. કોઈ ગામમાં એકાદ ઘડી, કોઈ ગામમાં એક પ્રહર, બે પ્રહર, ક્યાંક એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ રહેતા અધર્મનો નાશ કરતા, ધર્મનો પ્રચાર પ્રસાર કરતા ભગવાન. હે રાજન, ભાલ દેશની ભૂપતિ ગાંફ ગામના રાજાના દરબારમાં પધરામણી કરવા પધાર્યા છે. આ બાજુ હે રાજન, દાદા ખાચરની શું સ્થિતિ થઈ છે હું તમને કહું છું. ભગવાને કહેલું કે હે દાદા, મહિને દોઢ મહિને હું પાછો આવી જઈશ. પણ ભગવાન શ્રી હરિ તો આ ભક્તોના પ્રેમમાં ભૂલી ગયા અને એક બે દિવસ નહીં, મહિનો દોઢ મહિનો નહીં, આજે બબ્બે માસ પૂરા થઈ ગયા છે, છતાં પણ મહારાજ ગઢપુર આવ્યા નથી. હે રાજન, દાદા તો રોજ સવારમાં ઉઠી નહીં ધોઈને પૂજા પાઠ કરી અને દરબારની બહાર ઓટા ઉપર આવીને બેઠા હોય. મહારાજ આજ આવશે, મહારાજ આજ આવશે, હમણાં સમાચાર આવશે, આજે નહીં તો કાલ તો જરૂર આવશે, કાલે નહીં તો પરમ દિવસે તો મહારાજ આવવા જ જોઈએ. હવે તો મહારાજને આવવાની અવધિ વીતી ગઈ છે, જરૂર આવશે. હે રાજન, આમ ભગવાનની રાહ જોતા જોતા ભગવાનના વિરહમાં પાગલ બન્યા છે. હે રાજન, હવે દાદાને ખાવા પીવાનું ભાવતું નથી. દોઢ મહિનો વીતી ગયો ને દાદાએ હવે ખાવાનું છોડી દીધું છે. બહુ ઘરના સભ્યો તો કોઈ હાજર છે નહીં. સેવકો પ્રાર્થના કરે, થોડું ઘણું પાણી પીવે, દૂધ પીવે, એમ નકોરડા ઉપવાસ જેવું દાદાના ચાલી રહ્યું છે. ભગવાનના વિરહમાં ઝૂરતા દાદા ખાચર આંસુ સારતા અખંડ ભગવાનની લીલા ઓટે બેઠા બેઠા સંભાળ્યા કરે છે. શરીર સાવ નંખાઈ ગયું છે. રાજન ખાતા પીતા નથી અને મહારાજને સંભાળીને રડ્યા કરે છે. બે મહિના થયા છતાં ન આવ્યાને. કાગળ લખી અને દૂતને મોકલો, જા દૂધ મહારાજના હાથમાં જઈને આપજે. બે ચાર દિવસમાં જો ભગવાન નહીં આવે ને તો કહેજે, દાદાના પ્રાણ નીકળી જશે. માટે હે મહારાજ, દાદાને જો જીવતો જોવો હોય ને, ચિઠ્ઠી મળે એટલે તરત મહારાજ જ્યાં હોય ત્યાંથી તત્કાળ ગઢપુર પધારજો. ચિઠ્ઠી લખી અને દૂતના હાથમાં આપી છે. મારતે ઘોડે દૂત આવ્યો છે. રાજ દરબારમાં પધરામણી ચાલુ છે. રાજાએ વિનંતી કરી. મહારાજ કહે છે બે ત્રણ દિવસ રોકાશું. આરતી ઉતરી રહી ત્યાં તો દૂતે આવીને ભગવાનના હાથમાં ચિઠ્ઠી મૂકીને ચિઠ્ઠી વાંચી છે. દૂતે પણ ભગવાનને કહ્યું, મહારાજ દાદાનું શરીર કેવળ હાડકાનો માળો થઈ ગયું છે, આપ આવવાના છો એ આશાએ શરીર ટકી રહ્યો છે, હવે જો પધારવાના હોય તો એક બેદીમાં પહોંચો, નહીતર મહારાજ દાદાને જીવતો નહીં જુઓ. મહારાજે આટલું સાંભળ્યું, દાદાનો પ્રેમ ભગવાનને યાદ આવી ગયો છે. રાજાને કહે છે, રાજાજી જે તમારે પૂજા કરવી હોય કરી લો, અમે અત્યારે જ નીકળીશું. અરે મહારાજ, કહેતા હતા બે દિવસ રોકાશો ને શું થયું? ભગવાન કહે છે, ભૂપતિ હવે એક ક્ષણ વારનો પણ વિલંબ અમને પાળવે એમ નથી. અમારો આ ક્ષણનો વિલંબ છે ને એ અમારા અબજો રૂપિયાના દાદાનો અમને ખોટ પડાવે એમ છે, માટે જે પૂજા કરવી હોય જલ્દી કરો, અમારે ઉતાવળ છે. રાજાએ ફટાફટ પૂજા કરી ભેટ સોગાદ મૂકી છે. ભગવાને બધા પદાતિઓને સંતોને કહ્યું છે કે હે સંતો, વર્ણિયો, પાર્ષદો, તમે પાછળથી આવજો, હું અત્યારે તત્કાળ નીકળું છું. ફટાફટ મહારાજ બહાર નીકળી છલાંગ મારીને માણકી ઘોડી ઉપર ચડ્યા છે. હે રાજન, ગરુડ વેગે ચાલતી હોય એમ જાણે કે આકાશમાં ઉડતી હોય, ધરતી ઉપર પગ દેખાતો નથી હો, એવી ઝડપે ભગવાન ત્યાંથી નીકળ્યા. ને બપોરના બે વાગતા વાગતા તો ગઢપુરના સીમાડામાં મહારાજ પહોંચી ગયા છે. કોઈએ સમાચાર આપ્યા, દાદા મહારાજ આવે છે. દાદા ખાચર તો ઓટલા ઉપર બેઠેલા, સમાચાર મળ્યા ને ભગવાન આવે છે. માને આવતી સાંભળીને બાળક દોટ મૂકે, ગાયને જોઈને વાછરડો દોટ મૂકે, ને એમ ઉઘાડા પગે અને ઉઘાડા માથે દાદા ખાચર દોડ્યા છે. ભગવાન આવતા જાણી અને રસ્તામાં જમીનમાં દંડવટ કરવા લાગ્યા છે. મહારાજ ઘોડા ઉપરથી છલાંગ મારીને હેઠા ઉતર્યા. ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે. દાદાની આ હાલત બાથ ભરીને ભગવાન ભેટ્યા અને બે મહિનાના વિરહનું દુઃખ દાદાનું ઓસરી ગયું છે. પ્રાણ સંચાર મળદામાં થાય એમ દાદો પાછો હોંશમાં આવી ગયો છે અને ભગવાનને કહે છે, મહારાજ આજે યુગોના વિયોગ પછી દર્શન થયા હોય ને એવા આપના દર્શનના આનંદ આવ્યા છે. આવું અદ્ભુત મિલન થયું છે. પ્રેમથી ભગવાનને વાજતે ગાજતે આખા નગરની પ્રજા સામયું લઈને આવી છે. આ બાજુ સંતો વર્ણિયો પહોંચ્યા છે. ધામધૂમથી સ્વાગત સામયું કરીને દરબારમાં પધરાવ્યા છે સહજાનંદ સ્વામી મહારાજ.